ત્રણ કાળમાં પણ આ આત્મા બે දේනි සති අතෝනේ දේ ආත්මනොති ආත්ම දේනොති આવું જુદા પણ અમે જાણો કે જેની સાથે અનંત કાળ ગયેલો છે એમાં પણ અમારી શ્રદ્ધા ભેગી કે ખોટું થયું જેથી લઈ પ્રસિદ્ધ વાત બેસે છે જાણ્યો એવો જાણ્યો કે અત્યાર સુધી એક રૂપે વ્યવહાર કર્યો તો એ પણ આ તો જુદો જ છે અમારે ભૂલ શકે આવી ભૂલ જયારે એવી પ્રતિતિ અશુદ્ધ પ્રતિતિ છે આ શુદ્ધ પ્રતિતિ આવે એટલે ક્યારે એકરૂપ થવાનો ભાવ નહી તો પાછા એમ કે આવી જાઓ બધા ભેગા થઈ ગયા આપણે ક્યાં હોય બીજો લાગે સંબંધ વળી પાછો તો જીવ છે લોભાઈ ગયા છેતાઈ ગયા પ્રતિતિ અડધી પડધી આવી હોય તો હવે આત્માને જુદો રાખીને પછી બે મહિના કઈ આવશે
માફી ભેગા થઈ ગયા
માથા માફી કરીને ભેગા થઈ ગયા અરે જ્ઞાની તો શુદ્ધ પ્રકૃતિની વાત કરે છે આ શુદ્ધ પ્રકૃતિ ક્યારે કોઈ કાળે પણ આ દેહને આત્મા એકરૂપ હોઈ શકે નહીં થઈ શકે નહીં થયો નહોતો હતો ત્યારે પણ એ મારો હતો ત્યારે પણ એ મારો આવો આત્મા દેહથી જુદો થયો છે એવી પ્રકૃતિ અને શુદ્ધ પ્રકૃતિ કહી છે અને હવે જો શુદ્ધ પ્રકૃતિ આવી છે તને હવે જો જ્ઞાન થયું છે અને સંકેત પણ થયું દર્શન પણ થયું છે તો ત્રીજી વાત કે છે તેઓ સ્વભાવ જે અસ્થિર ત્રણેય કાળમાં નહોતો ત્રણેય કાળમાં થઈ શકે પણ હવે જરાય ડગમગાઈશમાં કે નાના યાત્રા હતા નહીં સ્થિર સ્વભાવ આત્મા સર્વથી ભિન્ન છે અસંગ છે એ સર્વ સંયોગોમાં અને સર્વ કાળ આમાં હવે કોઈ મિનમેક નથી કોઈ સંશય નથી કોઈ શંકા નથી બધો જ ભ્રમ નીકળી ગયો ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માના મોજ પછી અર્જુનને આ ભાન આવે છે કે ગતો મોહ ભાવ મારો બધો જ મોહ કરીશે વચનમ હે ભગવાન હું માનતો તો મારા ગુરુ છે મારા દાદા છે મારા બાંધવો છે આ રાજ મારે ન જોઈએ આવું કર્યું શું કરવું છે આ બધું ડાપણ એ મારું ગાંડ પણ હતું ગતો શોક મોગે શોક કર્યો જે એકત્વની અનુભૂતિ કરે છે એને શું શોક અને શું મારો નતો એટલું તો થયું પણ અત્યારે છે તોય એ મારાથી તો છે હું ખોટું એની બધી પાડ કરું છું હું ખોટી એની ચિંતા ખેવના કરું છું એટલે જ્ઞાનીના લક્ષણમાં કહ્યું કે એને બીમારી રોગ આવે તો એને દૂર કરવાની ચીવટ શબ્દ શું છે ચીવટ હતી કરે પણ એની પાછળ મરે નહીં એ થવાનું તો થાય જેટલું કરવાનું જેટલું કરી શકે એટલું કરવું ન થાય તો એનું કરશે અંબાજી કેવી વાત છે આવો સ્થિર સ્વભાવ સ્થિર સ્વભાવ એટલે આ શ્રદ્ધા છે જે સંકેતમાંથી એ હવે ચરિત્ર ન બની તો ચરિત્ર છે જો આ શ્રદ્ધા આવી અને ચલિત થાય તો ચરિત્ર ન એવો સ્થિર સ્વભાવ જે આ ચરિત્ર ઉપજે છે આ ચરિત્ર ઉપજે છે શેમાંથી ઉપજે છે જેમ જેમ દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ ચારિત્ર વિશુદ્ધપણાને પામે છે 755 દર્શન શુદ્ધ થવું જોઈએ એટલે પ્રતિતિ શુદ્ધ મૂકી અને શરૂઆતમાં પણ કહ્યું કે જીન માર્ગમાં ભૂલ નહીં કરશો દર્શન જ્ઞાન ચારિત્ર નહીં પણ જ્ઞાન દર્શનાદી ચારિત્રની શુદ્ધતા આપણું ડાપણ નહીં કરતા પાછા હા જ્ઞાન દર્શન ચારિત્ર એટલે પતિ ગયું ના શુદ્ધતા સમ્યક એટલે જૈન દર્શને આ શબ્દ વાપર્યો છે સમ્યક સમ્યક દર્શન જ્ઞાન માત્ર દર્શન જ્ઞાન ચારિત્ર નહીં તો એકનું કઈ બીજું થઈ જાય મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, મિથ્યા સંતા. બહુ અમે ધર્મ કહ્યું, ઘણી સંતા આવી મિથ્યા છે. સ્વભાવ સ્થિર, હવે ચલિત ન થાય એવો સ્વભાવ ઉપજે તેને શું કહે છે? એટલે હવે એને પરમાં મોહ બુદ્ધિ થતી નથી. અને જ્યારે આવો સ્થિર સ્વભાવ ઉપજે, ચારિત્રનું પાસું જ્યારે વિકસિત થાય, ત્યારે એ જીવની અવસ્થા કેવી બને?
અણલિંગ.
અણલિંગ લીધી તો ચારિત્રને ઓળખાણ આપી છે. ચારિત્ર અણલિંગ છે. ચારિત્રને આપણે તો લિંગ સાથે જોડીએ છીએ કે ભાઈ સફેદ કપડાં પહેર્યા હોય તો ચારિત્ર, મોપટી બાંધી હોય તો ચારિત્ર, પાત્રા લીધા હોય તો ચારિત્ર, કમંડળ હાથમાં હોય તો ચારિત્ર, મોર પીછી હોય તો ચારિત્ર, ભગવા રંગ પહેર્યા હોય તો ચારિત્ર, આપણે ગળામાં માળા નાખી હોય રુદ્રાક્ષને તો ચારિત્ર, ત્રિકુંડ તાયણા હોય તો ચારિત્ર, બાવો થઈ ગયો હોય તો ચારિત્ર. આ તો લિંગ છે, એ બધા લિંગ છે, ચિહ્નો છે. એ તો દ્રવ્ય દેશ કાળાદી, આને કોઈ દિવસ પકડીશમાં, આને ચારિત્રનો પર્યાય માનવો નહીં. હજુ આપણી જે છે જીવને વિશે ગ્રહી રાખેલી બુદ્ધિ 212, ચારિત્રને વિશે ગ્રહી રાખેલી બુદ્ધિ, રિદ્ધિ સિદ્ધિ મંત્ર જાપ ભપકા છત્ર ચામર સિંહાસન વરઘોડા હાથી ગજ, ઘણું ઘણું છે આપણે તો ચારિત્ર. અણલિંગ છે આ ચારિત્ર. આ શબ્દ તો અદભુત છે. આ કૃપાળદેવનો એક જ શબ્દની અંદર ચારિત્ર સમજાવ્યું છે કે દશાનો વાચક શબ્દ છે. એ બાહ્યનો નથી, એ વેશ પરિવેશ કે ચારિત્રનું લક્ષણ નથી, દશાનું લક્ષણ. એવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર, એને અમે ચારિત્ર કહીએ છીએ. કશું જ ન હોય, કપડામાં ફેરફાર નથી, નામમાં ફેરફાર નથી, વ્યવહારમાં ફેરફાર નથી, સૌની સાથે સામાન્ય નિયમ ચાલે છે. ચારિત્ર છે કે નહીં? સેના આધાર ઉપર? સેની સ્થિરતા? મોહ ભાવ ક્ષય હોય ધ્યાન અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા. બાકી કહીએ આપણે કે મોહ ભાવ તો છે, કપડા કેવા છે? દિગમ્બર છે. ચારિત્ર એક જ લંગોટી ઘેર છે. ચારિત્ર શિયાળામાં સાહેબ કડકડતી ઠંડી હોય તો એ નદીમાં નાય છે. ચારિત્ર જો આપણે આપણે સમજવાનું, ભય ઉનાળે ધૂણીઓ ધખાવીને બે છે, ધૂણામાં રાખે છે. ચારિત્ર અહીંયા આ સમજ્યું છો? વિતરાગ જે શબ્દનો અર્થ પરમાર્થ, આ શબ્દનો અર્થ શું કીધો છે? હવે જ્ઞાન દર્શનાદી શબ્દનો સંક્ષેપે સુણો, પરમાર્થ સાંધો અમે ટૂંકમાં જ કહીએ છીએ. એ અણલિંગ કહી દીધું, એક શબ્દ અણલિંગ જ કીધો, એમાં બધી જ વસ્તુનો પરિહાર થઈ ગયો. બધા વેશ પરિવેશ નામ નામના આ બધો પરિહાર કર્યો, એક જ રહેતો સ્થિર સ્વભાવ. સ્થિર સ્વભાવ થઈ ગયો હવે, દેહને આત્મા હું સર્વથી ભિન્ન છું અને અસંગ છું, એ મારા સ્વભાવમાં બેસે, મારો સ્વભાવ છે. એ બહારના ચિહ્નની અપેક્ષાએ એ સમજે છે. એટલે આપણે અત્યારે પણ દ્રવ્ય લિંગીને ભાવ લિંગી એમ અહીંયા તો સીધી વાત કરે છે. એક સંપ્રદાયના પરિપ્રેક્ષની અંદર આની સમજણ નથી આવી. કોઈ સંપ્રદાય મત માન્યતા એક, અત્યારે તો ચારિત્ર પોતાનું આ શ્રદ્ધાથી, તત્વની શ્રદ્ધા, તત્વા શ્રદ્ધાનામ ચારિત્ર, એ શ્રદ્ધાને બદલે અત્યારે શું કરે કે જરા કંઈ થાય તો લોકોને કેમ ખબર પડે? એટલે ચારિત્રની નામ બદલે પોતાનું, પછી વેશ બદલે, કંઈક આવો આવો આ જબો પહેર્યો તો લાંબો પહેરે, કાંઈ સુધીનો પહેરે, આમ કરે કેમ કંઈક કંઈક કરે બધા, પછી માળા નાખે લોકમાં. કઈ જરૂર નહીં, આ ચારિત્ર નું લક્ષણ તો નાશ જે કરવું એમાં કઈ ના, કોઈ જ્ઞાની ને એનો કોઈ બાદ નથી, પણ જ્ઞાની ને સાધક ને સમજાવવું છે ચારિત્ર શું છે. એટલે ક્યાંય આપણે જો બાહ્યથી મોઆઈ જતા હોય અને આ ગુરુ શોધવામાં ભૂલ ક્યાં થાય છે? ગુરુ ચારિત્રવાન હોવા જોઈએ, એટલે આપણે શોધવા નીકળે હવે ચારિત્રવાન ગોતવા છે. તો ઓછામાં ઓછા કપડા કોણ વાપરે છે, ઓછામાં ઓછું ભોજન કોણ લે છે, જાજામાં જાજા કષ્ટ કોણ સહન કરે છે, જાજાને જાજું દુઃખ કોણ સહન કરે છે? દુઃખ એ ચારિત્રનું લક્ષણ છે, કષ્ટ એ ચારિત્રનું લક્ષણ છે, વેશ પરિવેશ એ ચારિત્રનું લક્ષણ છે. અને આ જીવ ક્યાંથી શોધે? અરે મોહ ભાવ ક્ષય હોય ત્યાં કપડા ગમે તે પહેરા હોય. ચક્રવર્તી હતા ભરતકુમાર, ભરતને ચક્રવર્તી પદ હતું, છ ખંડના અધિપતિ હતા, આરિસા ભવનની અંદર હતા. એનો વૈભવ, એનું ઐશ્વર્ય, એનું કોઈ પાર અમાપ સિદ્ધિ ને રિદ્ધિ જેની પાસે હતી, એની પાસે ચારિત્ર હતું કે નહીં? તો ચારિત્રનું લક્ષણ શું? ચક્રવર્તી પદ હોવું કે ચારિત્ર મોહ ભાવ છે અથવા હોય એનો કદાચ પ્રગટ નહોતો, જરાય નહીં. સંન્યાસ લઈ નહીં શીખા, ઉદયમાં ચક્રવર્તી પદ હતું, અંદરથી વિતરાગતા હતી, એટલે એનો મોહ ભાવ દબાયો, પ્રગટ થયો. સકળ જગત તે અથવા અરે એ જગતની કોઈ પણ ચીજ પ્રત્યે, પદાર્થ પ્રત્યે લેશ માત્ર પણ એને આકર્ષણ નહીં, પ્રલોભન નહીં, લાલચ નહીં, મોહ નહીં. કૃપાળુદેવ લખે કે જગતની મોહિની સંમત થતી જો પાસથી કોઈ ભાલા અને બરછીઓ મોકે તો એ સહન થાય, પણ જગતની સાતમી તમતમ એ વેદના, સાપની તંતમાં પ્રભા નરકની વેદના સહન છે, માન્ય છે. જગતની મોહિની જુઓ તો કેવા એ માગે છે કે આટલું દુઃખ કદાચ પડતું હોય કર્મબંધી તો એ હું સહન કરી લઈશ, પરંતુ મોહ જગત ઉપર કરવાનું, જગત સાથે મોહથી જોડાવું એ હવે સંમત થતું નથી. આ સ્થિરતા, સ્વભાવની સ્થિરતા, આ ચારિત્રનું સ્વરૂપ, આ ચારિત્રની ઓળખ. અને વિતરાગ માર્ગની અંદર આપણે બધા ચારિત્રનો ઉપાસક, પણ દર્શન વિનાનું ચારિત્ર ગમે તેટલું કઠિન, કઠોર, કષ્ટમય હોય તો પણ એ ચારિત્ર નથી. જ્ઞાન વિનાનું ચારિત્ર નથી, દેહને આત્માના ભિન્નપણાનું ભાન નથી. શરીરની વધુ કાળજી કરે, શરીરની વધુ આડકંપાડ કરે, આ જ્ઞાનીનું લક્ષણ. હવે જ્ઞાન નથી તો ચારિત્ર હોવાની કોઈ ભાવના નથી. તો આપણે કીધું કે આ બધું ઓછું, કેટલા એના તો ચેલાઓ છે. ભલે અહીંયા તો જીનેશ્વરનો મૂળ માર્ગ સાંભળવો છે, જેનો તેનો. આ બધા તો પાછળથી થયેલા સંપ્રદાયના આ બધા જ્ઞાન દર્શન ચારિત્ર છે. અમારે જીનેશ્વરે શું કહ્યું છે? આ કૃપાળુદેવ તો જુઓ આપણે ક્યાં લઈ જાય છે. જુઓ કાળના પરિણામે આપણે કળી કાળમાં આવી ગયા, દુષણ કાળમાં આવી ગયા, અને દુષણ કાળમાં એની મોટામાં મોટું લક્ષણ દુઃખે કરીને સત્યનો બોધ થાય, દુઃખે કરીને, નહીં તો સત ક્યાંય મળે એવો કાળ એને કરાર કાળ, કડી કાળ કહેવાય છે. આ કડી કાળમાં 18,000 વર્ષનો ફાંસલો તોડીને સાક્ષાત તીર્થંકરના વિદ્યમાનપણામાં જો હોય આપણે શ્રાવક શ્રાવિકા, તો જે બોધ આપણને મળે એ બોધ આ કૃપાળુદેવની મિશ્રામાં મળે છે. કડી કાળનું અંતર કપાઈ ગયું, જ્ઞાનીઓના વિરહનો દુષણ કાળ વયો ગયો, નહીં તો અત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર આજની ભાષામાં જ આપણે સમજ્યો, વિતરાગની ભાષામાં આપણે આ જ્ઞાન દર્શન ચારિત્ર સમજી રહ્યા છીએ. જે મહાવીરે કહ્યું છે તે આપણે સમજી રહ્યા છીએ, કારણ કે કેનાર કે છે કે કહું છું હું, પણ મારું રાયચંદભાઈ નું નથી કહેતો, હું તો ભગવાન મહાવીર જે કહ્યું છે મૂળ મારે સાંભળો, રાજનો નહીં, મૂળ મારે સાંભળો રાજનો એમ નથી. પછી ભક્ત થોડા ગાંડા થઈ જાય, બોલો મૂળ મારે કે સાંભળો રાજનો
અધિકાર છે
એવો
ગાંડા થવાનો અધિકાર
ભક્ત છે. પણ ત્યારે એ ભાવના હોવી જોઈએ કે રાજ ને મહાવીર માં કોઈ, અમારા માં વિકરાજ
માં
આપણી આવી દશા હોય ત્યારે છૂટ છે આ ગણપણની છૂટ. તમે ભગવાનને જે કેવું કહો, અને જ્ઞાનીઓએ તો ભગવાનને ઓળંબા આપ્યા છે, ઉપાલન આપ્યા છે, મોહન વિજય ને વાંચો એક સ્થળમાં છોડ્યા નથી કે તું શું સમજે છે. માત્ર ત્રણ તત્વ છે, દર્શન જ્ઞાન અને ચારિત્ર, એ જ મોક્ષ નો માર્ગ છે, એ જ જીન શાસન નો સાર છે. એક તત્વા સૂત્ર ની અંદર પ્રથમ મંત્ર વાક્ય છે, એ જ આગમ નું સાર છે. પણ આપણી પાસે એની જ વિષયની કેટલી બધી ભ્રમણાઓ છે, કેટલી અસ્પષ્ટતાઓ છે, કેટલી ગેરસમજૂતી છે. આજે આપણે કહીએ કે આને ચારિત્ર નથી તો કાળઝાળ થઈ જાય ને આપણે. તમે મારા ગુરુને એમ કહો, તમે જોતા નથી કેટલા દુઃખી થાય છે. પણ કે મારા ભગવાન કહે છે કે દુઃખી થવું એ ચારિત્રનું લક્ષણ નથી. સકળ જગત એ થવા અથવા સ્વપ્ન સમાન આ જ્ઞાની દશા, અને બે છતાં જેની દશા
દેહાદ
દેહ છે. દેહ હોય તો દેહ ના ધર્મ જાળવવા પડે ને, આ પેટ પાપી પડ્યું છે, આવું બધું આપણી દલીલો છે. જ્ઞાનીઓને દેહ નથી તો કે છે. આ કૃપાળુએ તો આપણને અરિયંત પદની સાથે મૂક્યા છે કે દેહ તો છે તો શું વોટ, એ ભિન્ન છે. એવું મારું જ્ઞાન થયું, મને સંકિત થયું કે આ દેહ તો આજનો નહીં, કોઈ કડે આપણો થયો નથી ને, હતો નહી અને કોઈ કાળે. એક પત્ર માં છે 283 કે આ પૂર્વે પણ આ દેહ નહોતો અને ભવિષ્ય
355
જીવે મેં લખ્યું છે. રુચિ પાના નંબર 337 ઉપર એના પેરેગ્રાફમાં 385માં છેલ્લી ચાર લીટી વાંચું છું. રુચિ માત્ર સમાધાન પામી છે, એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કેવી. આશ્ચર્ય થાય છે આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો નહોતો, ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા જે અમે, એને વિશે આ ઉપાધિ યોગ જોઈ લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય. અરે અમને ઓળખવો એ પણ જરા કઠિન છે વાત, એવી સમજવાની છે. પત્ર ની અંદર આજે એક પદ છે, એ સનાતન શાશ્વત વિતરાગ છે. અને વિતરાગના મુખેથી પ્રભુએ જેમ જાણ્યો એવો તેનો પ્રતિપાદિત કર્યો. એટલે શરૂઆત જ કીધું કે મૂળ માર્ગ સાંભળો. જિનેશ્વર આમ કહેતા હતા, તીર્થંકર આમ કહેતા હતા, એટલે એને કહ્યું કે અમે બીજા માર્ગે છે. તમને મહાવીર પાસેથી જે
મળે
ચારિત્ર અણલિંગ છે, એ અત્યારે જગતમાં બીજા કિનારા કોઈ તમને નહીં મળે. કેમ કે ચારિત્રની સાથે લિંગ જોડાયેલા જ છે, ચારિત્રની સાથે લિંગ જોડાયેલા જ છે. લિંગ વિનાનો કોઈ ચારિત્ર વાળો આવે તો આપણે એને કહીએ કે કાઢી મૂક્યો, કે જા જા તારું કઈ કામ નથી. કા તો આપણે કઈ મુક્તિ પહેરીશ, કમાન્ડર લીધું છે, માળા પહેરી છે, આપણી પાસે બધા માપદંડ છે. અણલિંગની તો કોઈ સ્વપ્નમાં નથી. આ કદાચ 90 ન હોય તો કોઈ કાળે આપણે મરી જાય ત્યાં સુધી આપણને ચારિત્રની ખબર ચારિત્ર ને દશા સાથે સંબંધ છે, બાહ્ય પરિવેશ સાથે સંબંધ નથી. અદભુત વાત છે. એવો સ્થિર સ્વભાવ ચારિત્રનું બીજું પાસું, આપણે જરા ઉતાવળ કરી અણલિંગ એ બીજું પાસું છે. પેલું પાસું સ્થિર સ્વભાવ, બે વસ્તુ બરાબર સમજ. સ્થિર સ્વભાવ શું સ્વભાવ? કે હું સર્વથી અને આ મારો સ્વરૂપ વિશેનું જે જ્ઞાન છે, શ્રદ્ધાન છે, સંકેતી શ્રદ્ધા, આ મારો શ્રદ્ધાન સ્થિર છે. હવે આમાં ગમે તે કોઈ કંઈ કહે, ગમે ત્યાં હું જાઉં, હવે મારું શ્રદ્ધાન ફરે. સુલફાનો સંકેત કોઈ દી ન બદલાય. જેને જે વેશ ધારણ કરવા હોય કરે. એ મહાવીરના રૂપમાં આવે ને અંબર, તોય સુરસા છેતરાય. એમ સ્વભાવ આ પુરુષને ઓળખતા હતા, એટલે મેં કીધું કે અમને તમારા ગ્રસ્થાશ્રમની કોઈ પરવા નથી, અમે એમાંથી કઈ વાંધો નહીં. તમારા છોકરાની દોરી ચોરીએ ને તો તમે જ્ઞાની ને સત્પુરુષ છો, એવી અમીર શ્રદ્ધામાં કોઈ દી. પ્રભુને પામવા છો તો પ્રભુને ઓળખવા પડશે, અને પ્રભુને ઓળખવા છે તો વિતરાગ માર્ગમાં ઓળખાણ એનું આ રત્નત્રય કેવું છે. એક એનું જ્ઞાન, એ કેટલા શાસ્ત્રો જાણે છે નહીં, પણ બે ને આત્મા જુદા છે કે નહીં એટલું જાણે છે. મુષ્ટિ જ્ઞાન છે, ગ્રંથ જ્ઞાન ગમે કેટલું હોય મુષ્ટિ જ્ઞાન છે. આ બધી ત્રણેય ગાથાઓ મોહ ભાવ ક્ષય હોય ત્યાં, અથવા સકળ જગત કે એઠ હોય એને જ સંભવે. ગ્રંથની રાશિ જાણનાર પંડિતોમાં આ લક્ષણ જોવા ન મળે, પણ જેને દેહને આત્મા જુદા છે એની પાસે આ જોવા મળે કે સકળ જગત એઠ મળતું અથવા સ્વપ્ન. એ જનક વિદેહી હોય, મિથિલાના અધિપતિ હોય તો પણ એ જ્ઞાની છે, અને એ ચારિત્રવાન કે આપણે પાછું કોઈ હજી એને ચારિત્ર લીધું. જો આપણી ચારિત્રની એટલી બધી વિભાવના ખોટી છે, એટલે કૃપાળુ દેવ સંબંધી વાત કરવામાં પણ આપણા કહેવાતા જ્ઞાની એમ કે એને ચારિત્ર લીધું હતું. ચારિત્ર લેવાનું છે કે ઉપજાવવાનું છે? શબ્દ શું લખ્યો છે?
એને લેવાની જરૂર.
એવો સ્થિર સ્વભાવ ઉપજે કે લીધેલ, તો આપણે એમ કે ચારિત્ર નતું લીધું.
એને
પાછા આપણે એ વાત તમારી હાથે, અને પછી અમારે બેન તરફ કે પણ ભાવ ચારિત્ર હતું ને, તો લોકો એ ક્યાંથી લીધું હતું? કેમ કે લેવાની જ વાત છે, ઉપજવાની વાત પકડાતી જ નથી હજી ક્યારે. કે એ સ્વભાવ સાથે સંબંધ છે, સંકેત સાથે સંબંધ છે, શ્રદ્ધાન સાથે સંબંધ છે. જેને આ મુષ્ટિ જ્ઞાન છે એને આ શ્રદ્ધા થાય, વધુ જ્ઞાન હોય તો આ શ્રદ્ધા થાય એવું લખી જ દીધું. કેટલા ગ્રંથના ચોપડા વાંચીએ તો સંકેત થાય? માત્ર બે ની આત્મા ભિન્ન છે એમ સદગુરુ પાસેથી બોધ મળે અને એની જો પ્રતીતિ થાય તો એને સંકેત થઈ ગયા. પણ સાહેબ એને કાંઈ અભ્યાસ નથી કર્યો, અમે તો બાર બાર વર કાશીમાં રહ્યા હતા, ઝોટલી બાંધીને વાંચ્યું, પણ વાત ને હજી બીજા બાર વર કાઢ્યા તમે હરખ રહેતો હોય તો. ત્રણ વસ્તુ પકડાઈ જાય આખું જૈન વિતરાગ માર્ગનો આધાર, અને ત્રણ વસ્તુ વિશેની ગેરસમજ દૂર થાય, ભ્રાંતિ બીજો કોઈ આપણે કોઈ લક્ષણ નથી. સત્સંગનો લક્ષ્ય એક જ, જીવની અંદર ધર્મના નામે ભ્રાંતિ મિથ્યા વાસના એના આધાર ઉપર જ્યાં સુધી આપણો એ મગજમાંથી નહીં જાય ત્યાં સુધી આપણો ધાર્મિક વ્યવહાર દૂષિત હશે. ચારિત્ર નથી લીધું કૃપાળુ દેવે, અને ફલાણાએ ચારિત્ર લીધું ખબર નથી. ચારિત્ર લેવાની દેવાની વાત નથી, દશા છે. એટલે રત્નત્રય એ જીવની દશા છે. અને એ દશા માટે કીધું કે ઓળખાણ બરોબર પડે તમે એનો જો સ્વભાવની સ્થિરતા હોય તો એના લિંગ હોય કે એ કોઈ પણ લિંગની અંદર વિચારી કરવાની છે. આ વાત સમય સારીના શાસ્ત્રમાં ભગવાન મુકુંદાચાર્ય કહ્યું છે. એ દ્રવ્યલિંગી મુનિ હોય તો પણ ખોટો એમ લખ્યું છે. કેમ કે જ્યાં સુધી એનામાં ચારિત્ર ઉપજ્યું નથી ત્યાં સુધી બહારથી એને લીધું છે, એ લીધેલું ચારિત્ર એ ચારિત્રની ઓળખાણ નથી. લીધેલું ચારિત્ર એ ચારિત્રની ઓળખાણ, ઉપજેલું ચારિત્ર પછી લેવાય કે ન લેવાય, લેવાય કે નથી લીધું એનો ખેદ છે. અપૂર્વ અવસરે ચારિત્ર તો ત્યારે લેવું છે ત્યારે ખોટું છોડવાની હિંમત થાય ત્યારે, પણ ખોટું સમજાવવું જોઈએ ને. એટલે અંદર થી જુઓ જોશ કેટલું છે, તીક્ષ્ણ બંધન છે, બધા છોડી દેવા છે. ચારિત્ર દર્શન જ્ઞાન અને ચારિત્ર સ્થિર સ્વભાવ, એને જે ચારિત્ર યોજ્યું છે હવે અનલિંગ છે. એની કોઈ ઓળખ, એની કોઈ બીબાઢાળ, એની અંદરના કોઈ બાહ્ય આચારના લેબલ એ ચારિત્રનો ઓળખાણ નથી. હોય તો મુબારક, એ હોય અને પાડતા હોય સરસ. કેટલાય ચારિત્રના ઉપકરણો છે કે જે એને ચારિત્ર પાડવામાં મદદરૂપ છે, બસ એ રાખે, એમાં મૂર્છા હોવી જોઈએ. એટલે કૃપાળુ દેવ કહ્યું કે વસ્ત્ર કે અવસ્ત્ર, પણ વસ્ત્રમાં પણ મૂર્છા એ પણ કર્તવ્ય નથી, અને વસ્ત્ર ન હોવા જોઈએ એવો નિષેધ પણ કઈ નહીં કરવા. માત્ર તમારે એની સાથે સંયમનું પાલન કરવા માટેના ઉપકરણ છે, ઉપકરણ બદલાય.
લગ્ન ભાવ કીધું ને, લગ્ન ભાવ
ના, એ તો બધા એના લક્ષણ, આ ચારિત્રના લિંગમાં એના સાધનો ઉપકરણો મેળવે છે. તો એ ભાવ છે બધા, તો એ રીતે કરવાના છે કે જેથી કરીને એ સાધનો કોઈ પોતાની રીતે જેવા સાધનો જોઈએ તેવા રાખે, એમાં કઈ વાંધો નથી. વનમાં વિહાર કરતા હોય એ મોરપી જ રાખે, જંગલના એવા પ્રાણીઓ વીછી કે એવા જંતુ છે એને માટે સામાન્ય સર્પ વગેરે કે મોરપી હોય તો ત્યાંથી દૂર થઈને ચાલ્યા જાય, એક સાધન છે. પણ એ જ રાખવું જોઈએ બતાવે, પણ મારે જંગલમાં જવું જ નથી તો ના, મોરપી તો જો. કેમ કે આગ્રહ શેની સાથે બંધાયો, ઉપકરણ સાથે બંધાયો. આગ્રહ ઉપકરણ સાથે બંધાયો, લક્ષ્ય સાથે નહીં, સ્વભાવ સાથે નહીં. આ સ્વભાવની સ્થિરતા અને સ્થિરતામાં સહાયક એ સાધન. જો સ્થિરતામાં સહાયક ન હોય અને બોજો જ ઉપાડવાનો હોય તો નહીં. એક જગ્યાએ યશોવીજીએ આપણે જ્ઞાનશાળમાં આવ્યું અધ્યાત્મશાળ કે શાસ્ત્રો ઉપાડવા એ પણ એક બોજો છે, શાસ્ત્રો ઉપાડવા એ પણ બોજો છે. જો એ શાસ્ત્રનો સાર ગ્રહણ ન થાય તો એને ઉપાડ્યા કે અજ્ઞાની ઉપાડ્યા. સ્થિર સ્વભાવ એને અમે ચારિત્ર કહીએ છીએ, અને આ ચારિત્ર ને કોઈ લિંગ નથી. સમજવાનું, આવો જે સ્થિર સ્વભાવ છે, આવી જે સ્થિરતા છે, આ શ્રદ્ધાનું જે અચળપણું છે, અવિચલપણું છે, નિશ્ચળ શ્રદ્ધા છે, એને અમે ચારિત્ર કહીએ છીએ. જે સંકિત થયું છે તેને, સંકિત થયું છે કે હું સર્વથી ભિન્ન છું, અસંગ છું, અને એ હું ત્યારે આવ્યો કે દેહથી હું, ત્યાં સુધી તો દેહ ને હું એ કરતા તો ક્યાં ભિન્ન કરતા, દેહ તે જ હું એ જ વાતમાં હતો અત્યાર સુધી. આ પહેલી વાર વાળા બોધ થી એને પ્રતીતિ થઈ કે ભારે કહે, હું તો એ મારી જાતને એક જ માનતો હતો, આ તો હારા બે નીકળ્યા, હવે આ બે માં હાચો હું છું. જે ડુપ્લિકેટ અત્યારે સિનેમાના અંદર ડુપ્લિકેટ એક બતાવે અમિતાભ ને બીજો એનો ડુપ્લિકેટ. આપણે તો ભારે કહે છે, આટલા વર્ષોના વર્ષો ભવના ભવ ગાયડા, આપણને ખબર જ તો પડી કે હાચો કોણ, રખડનાર કોણ અને રખડાવનાર કોણ, અરે ભેદ જ ન કર્યો, બે એકરૂપ થઈ ગયા. અને આ દેહ નું ભાન થયું તો ખબર પડે કે આ હરામખોર આ મને રખાય છે, હું તો આ બધાથી ન્યારો છું, ભિન્ન છું, અસંગ છું, અને આ ભારે કરે. એટલે એવી શ્રદ્ધા બેસી છે કે હવે આના ભરોસો કોઈ નહીં, હવે દેહમાં એકત્વ બુદ્ધિ કોઈ કાળે આચાર્ય પરમા એકત્વ બુદ્ધિ કોઈ કાળે ન થાય એવી સ્થિરતા એને પ્રાપ્ત કરી છે આ ચારિત્ર ઉપજી ગયું. નિશ્ચય આવું ચારિત્ર એને કોઈ લિંગ નથી, એને કોઈ બ્રાન્ડ નથી. આપણે ધર્મ આજે બ્રાન્ડ ધર્મ ઉપર ચાલી રહ્યા છે, અને બ્રાન્ડ છે એ કોઈ સંપ્રદાયની બ્રાન્ડ છે અને કોઈ નેમ બ્રાન્ડ છે. એટલે નેમ બ્રાન્ડ થી પણ માલ વેચાય, અને જેનો ન વેચાતો એમને સદર પોતે. ઘણી ઘણી બાબતમાં આપણે દૂર થઈ ગયા છીએ, અને એટલે પરદેવે કીધું કે મૂળ માર્ગ થી લોકો જો આપણને પ્રતીતિ થાય કે પ્રભુ તમારા વચનથી અમારા લાખો ગાઉ કપાઈ ગયા, તમારા વચનથી અમારો 2600 વર્ષનો ગાળો કપાઈ ગયો, આપના વચનથી કેવડીનો વીરો અમારો હતો એ ઊભો થઈ ગયો, પ્રભુ અમને મોક્ષના આધારરૂપ રત્નત્રય જ્ઞાન દર્શન અને ચારિત્ર શું એ તત્વથી સમજ મળી, હવે અમારે જો અમારો સંધાન થયું હોય તો બીજું કામ કરવાનું સાધકના ભાગે શું આવ્યું, સ્થિરતા. હવે આ સ્થિરતાનું કામ કરવાનું છે તો સ્વભાવની સ્થિરતા કરવાની બદલે શું કરે છે, કપડા બદલે છે, નામ બદલે છે. હું નિજાનંદ છું પણ તું છો જ, એ તારો સ્વભાવ છે, એમાં નામથી કઈ બતાવવાની જરૂર નથી, પણ ભાવ થાય છે. કારણ કે ચારિત્ર લિંગ થી બતાવે છે, ચારિત્ર ને કોઈ લિંગ બરોબર. જો પકડાય તો બે કામ આપણા ભાગે આવેલા, પ્રતીતિ એટલે સંકેત થયું, અને પછી ચારિત્ર ઉપજે એની અંદર એવી પ્રતીતિ. જ્ઞાન તો સત્પુરુષના બોધ વિના પોતાની મેળે સ્વચ્છંદે જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય નહીં. આત્મા અનંત કાળ ભટકે પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. એમાં તો અમારે આ અરિહંતની પરંપરા, એટલે સિદ્ધના માર્ગમાં પણ પરંપરા અરિહંતની, માર્ગના આલોકક કરનાર અરિહંત, સિદ્ધ નહીં, માર્ગને પ્રકાશ કરનાર અરિહંત, અને એ માર્ગનું શાસનની સ્થાપના કરનાર પણ હરિયંકો શાસનની સ્થાપના કરે, બીજા કોઈ ન કરે. તો તીર્થંકરનો આ માર્ગ, તીર્થંકરનો માર્ગ, અને તીર્થ એટલે તારે કે જેનાથી જગતના જીવો જેના સહારે જેના આશ્રયે ભવસાગરથી તરી શકે એ તીર્થ, અને એ તીર્થની સ્થાપના જેણે કરી છે એવા તીર્થંકર. એ તીર્થંકર સહયોગી પરમાત્મા છે, અરિહંત પરમાત્મા છે, સિદ્ધ પરમાત્મા. સિદ્ધ પછી તીર્થંકર શબ્દનો કોઈ મિનિંગ રહેતો નથી, કારણ કે તીર્થંકર એનું નામ કર્મ હતું,
નામ પૂરું
થયું, અને સિદ્ધ ભગવાન થયા એને શું થાય? એક કર્મ જો બાકી રાખે તો થાય સિદ્ધ પર નો થાય? આઠે અષ્ટ કર્મનો કીધો નાશ. સિદ્ધ પરમાત્માની સ્તુતિ કરીએ તો શું કહી? અષ્ટ કર્મનો, એના અષ્ટ કર્મનો નાશ કર્યો છે, ને તું એનું નામ પાછું રાખવા માંગસ નહીં. માર્ગ હવે તીર્થંકરનો કરો, સિદ્ધ પદને પામવાનો છે, બતાવનારો છે. અદભુત વાત સરસ કરી. ત્રણેય વસ્તુમાં સમજમાં કઈ ફેર હોય, કોઈ વિશેષ પ્રકાશ કોઈને પાડવો હોય, આખા મૂળ માર્ગની બરા રત્ન કરેલી વાત છે, બહુ આધારભૂત છે. નહીં તો આપણે આગળ વધીએ. એ ત્રણેય ભેદ પરિણામ ધીરે જ્યારે વર્તે એ આત્મા રૂપ મૂળ માર સાંભળો વર્તે, પણ શું વર્તે? એક નહીં, ફરીથી એક નહીં, કોકને જ્ઞાન વર્તે, કોકને દર્શન વર્તે, અને કોકને ચારિત્ર વર્તે. આ ચારિત્ર દર્શન જ્ઞાન નહીં હો, એનું એનું માની લીધેલું કલ્પના સંપ્રદાય જે હોય તે નહીં. આ જે છે તે ત્રણે, તે શબ્દ ઉપર જે વાત કરી તેઓ જે જ્ઞાન અમે કીધું ખાસ જ્ઞાન, પ્રતિતિ રૂપ સંકેત અને સ્થિર સ્વભાવ ઉચ્ચારિત. જ્ઞાનથી બીજું જ્ઞાન નહીં, આ જે જ્ઞાનમાં કહ્યું એની પ્રતિતિ, અને એ પ્રતિતિ શુદ્ધ એટલે એ જે કહેવા ધારે છે એ જ પ્રતિતિ, બીજી નહીં. મને દેહ ને આત્મા જુદા છે એવી પ્રતિતિ છે કે સીધી વાત દેખાય કે હું ખાતો નથી? એવું બધું કરે તત્કાલ કે આત્મા કર્મ દે બાદ દે, આત્મા શું કહેવાય? આ તો અબંધ છે, આ તો મુક્ત જ છે, આ તો મોક્ષ જ છે, આમાં કેમ બનશે? અરે આ ભેદ છે, એમાં કઈ જાય કર્મ ચોટે એને શું વાત કરશો? આ દેહ ને આત્મા જુદા જાણે છે, કેવું કેવું જ્ઞાની છે. જ્ઞાન છે બે ને આત્મા જુદા છે,
તો કર્મ નો ઉદય થઈ ગયા ખબર પડે કે કેટલું લેવા દેવા છે
ત્યાં હોય માંથી ક્યાંય. આપણે જે આ રચના જે કૃપાળુદેવે કરી છે એની અંદર જે કહ્યું ને કે એટલું બધું નિર્દેશક છે કે તમે તમારું જરાય દાપણ કરતા નહીં. જ્ઞાની જેમ કે છે એટલે એ પાછું એવી સરસ કે છે કે આપણે ભૂલ ન કરીએ. બોલે કે પાથીએ પાથીએ એ પગલે પગલે એને માઇલ સ્ટોન મૂક્યા છે, પગલે પગલે કે એક પગલું મૂકે તો બીજું પગલું આગળનું હતું તે તું પગલું પાછળ મૂક અને ક્યાંક પ્રગતિ કરી નહીં. એ આ કાવ્યની અંદર અદભુત ત્રણ તત્વની વાત મૂકી છે કે તત્વમાં ક્યાંય આપણને સમજવામાં ગેરસમજાને અવકાશ મળે, એટલે તે, તેવો, તેની, આ બધી જ વસ્તુ શબ્દ ભૂલકા બધા.
એટલે સાહેબ, આ કૃપાઉ દેવે આપણને જે આ બધું સમજાવ્યું એ જેમ છે તેમ, જે રીતે છે એમ આપણને સમજાવ્યું, પણ એ જ રીતે આપણને સમજાવવું એ આપણા ખરેખર પ્રસંગની વાત છે. પછી આ જ રીતે જેમ સમજાવ્યું છે એમ જ આપણને સમજાય,
એમ જ આપણને સમજાવ્યું,
યથાર્થ એને સમજાવ્યું. આપણે એમ જ સમજવું, એ જ રીતે સમજવું, એમ જ વાત, પછી એમાં ફેરફાર નહીં. એ અઘરી વાત છે. અઘરી એટલે જેમ તમે આપણા
એટલે કહ્યું કે જ્યારે જ્ઞાનીની વાત સમજવી હોય ત્યારે એ વસ્તુ વિશે હું કઈ, હવે આ રીતે જ્ઞાન વિશે શું અમને નહીં ખબર. અહીંયા બેસે શિબિરમાં કે કોઈ પણ સ્વાધ્યાય કૃપાળુદેવના વચનો હાથમાં લઈને, તો કે શું અમને નહીં ખબર પડતી જ્ઞાન શું છે, દર્શન શું છે, ચારિત્ર શું છે, અમે કઈ ચારિત્ર જોઈ નહીં કાય, ચારિત્ર શું છે. હજી આપણને એ શબ્દ પાછળની વિભાવના, ભાવ સ્વરૂપ જેને કહીએ શબ્દ, એ તો ખબર નથી. હવે તો જ્ઞાનીની વાત સાંભળવી તો પેલા એક કરવું કે આપણી પાસે જે કઈ વાત છે એને ફ્રેશ, જે સમજવું છે તે ફ્રેશ. આ જે જ્ઞાન સમજવું તો ફ્રેશ, શ્રીમદ રાજચંદ્ર શું કે છે એ મારે સમજવું છે. દર્શન સમજવું છે તો ફ્રેશ, પણ મેં 20 વર્ષ અપાસરામાં કહી ગયા, મને નહીં ખબર પડતી દર્શન ની, તો કે તું પેલા 20 વર્ષના અપાસરામાં બહાર મૂકી નાખ. હું 1000 સાધુઓ સાથે ફર્યો છું, મને વિયાર કર્યા છે, મૂકવા જાય 40-40 માઇલ હાઈલા છીએ અમે, તને ચારિત્રની હજી ખબર. એટલે જયારે સત્પુરુષ નું સત સમજવું છે ત્યારે હું કઈ, અને મુશ્કેલી એ જ પડે છે રસિક ભાઈ કે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં આપણે આપણી માન્યતા અને એનો આગ્રહ રહીને બેસીએ છીએ. એટલે કૃપાદેવે કીધું કે મતાર્થ હોય ત્યાં સુધી આત્મા કોઈ દિવસ પકડાશે નહીં.
લક્ષણ કહા મતા બિના મતા પ્રભુ આત્મ અર્થ સુખ
સાથાની અંદર તો કેટલી વાત મૂકી કે ભાઈ તને આત્માનો લક્ષ્ય જ નહીં થાય, પ્રાપ્તિ તો ક્યાં ને ક્યાં રહે. મતાર્થ હોય ત્યાં સુધી આત્માનો લક્ષ્ય જ ન થાય. અને ઘણી વાર મતાર્થી ને મતા કરડાય જ મજા આવ્યો. એક બીજું, એ જે મતાર્થી નો અહીંયા અકડાય કે કઈ વાતમાં માલ નથી, કેમ કે એની વાત સાથે કઈ ભેળ. અને કઈ વસ્તુ સાંભળવી તમે, આપણે કઈક સમજતા હોય નથી, બરફ બેઠો બેઠો
કારણ
કે એને થાય છે કે બસ હું જો મારા જ્ઞાનને સમર્થન મળે છે. અરે ભાઈ આવું તો યોગાનુયોગ બને એમાં તું શું કે મારે ખાઈ જશ. મારે તો એ જ ભાવમાં રહેવું છે, પ્રભુ હું તો કઈ જાણતો નથી. આવું હતું તો મને ખરેખર સાચા અર્થમાં ખબર નથી, ભલે યોગાનુયોગ છે કે તમે કીધું એવું જ કંઈ હું માનતો તમે બરોબર થઈ ગયું, પણ છતાંય માં હું પણ આવું જગ્યો હું જાણતો હતો, મને તો ખબર હતી. આ દોસ્ત થઈ ગયો, ગયો, ચૂકી ગયો. એટલે કૃપાળુ દેવે આ મતાર્થના લક્ષણની અંદર એટલી સૂક્ષ્મતા મૂકી છે, એટલી સૂક્ષ્મતા. હવે કુળ ધર્મમાંથી આપણે તો આ ગુરુ માર્ગમાં આવવાનું છે, આકરું છે બધાને, આકરું છે. કેમ કે આ તૂટવાનો અહમ તૂટે તો જ તૂટે, નહીં તો ન તૂટે. મતની માન્યતા અહમ ન તૂટે તો તૂટવાની કોઈ સંભાવના નથી, એવી જોડાઈ ગઈ છે. એટલે અહીંયા જે તે ત્રણેય અભેદ પરિણામ તે કહેતા જ્ઞાન દર્શન અને કાર્યક્રમ એ અભેદ પરિણામથી હવે એમાં ભેદ કરીશ. જે જ્ઞાન છે તે જ દર્શન છે, જે દર્શન છે તે જ ચારિત્ર છે, જે ચારિત્ર છે તે જ જ્ઞાન છે, જે ચારિત્ર છે તે જ જ્ઞાન. હું આત્મા છું એ જ જ્ઞાન છે અને એ જ ચારિત્ર છે, હું આત્મા છું બેન
અને દશા છે,
અને એ જ દશા છે. આ દશામાં ત્રણેય તત્વની અભેદતા જે છે એ દશા છે. એટલે કહ્યું કે વાત તે વાત છે અને દશા તે
દશા છે,
દશા અને દશાનું ફળ છે વાતનું
નથી,
માન્યતાનું ફળ નથી. સાહેબ શાસ્ત્રમાં લખ્યું, ભલે લખ્યું, તારો મુખ થવાનું લખ્યું હોય તો ન થાય. આમાં તો નથી લખ્યું એટલે મજા એ આવે છે કે એટલે થશે જ નહીં. એટલે કેવા છે, ચાલ આ કાળમાં મોક્ષ નો નથી, મૂકોને મોક્ષ નહીં થતું. જે નથી તો શાસ્ત્રમાં આપણને શ્રદ્ધા છે કે આ કાળમાં નથી. હવે જે કાળમાં મોક્ષ હશે તેથી આપણને ખબર પડશે કે આ કાળમાં મોક્ષ હશે, એનું ધર્મ કરશે. અત્યારે તો શાંતિથી રહેવા દો. અને અમે જન્મતા જન્મતા જે કાળનો ક્યાં દુકાળ છે અને ભવનો ક્યાં દુકાળ છે, અમે જન્મતા જન્મતા એવા કાળમાં પહોંચશું કે જ્યાં તરત કે છે કે મોક્ષ છે, બસ એવી જુઓ પછી આપણે કરતા ભાઈ ભાઈ હોય તો કઈ પછી જે કાળમાં મોક્ષ છે તેથી અમે જ્યાં હશું તેથી મોક્ષ માટે જ કરવાના. અત્યારે તમે અમને હેરાન ત્યારે લડી દઉં,
તેને જોજો ભાઈ ને રમડા
પછી કે પડશે એવા.